वाणीय दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितम् सुरनरोत्तमरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीघनश्यामाय नमो नमः श्रीहरिकृष्णाय नमो
આ જીવ ભગવાનમાં રહેતો નથી એટલે જ એને સુખ નથી થતું.
શાબાશ.
શ્રીહરિ અને સંતોનો મહિમા સુખરૂપ હોય છે.
ધર્મદાદાએ આત્માને ભગવાનના સ્વરૂપમાં સ્થિર ટકાવી દીધો હતો.
શાબાશ.
અખંડ સ્મૃતિ રાખવી એ મરીને ધામમાં જવા કરતાં શ્રેષ્ઠ છે.
શાબાશ.
ધર્મદાદાની જેમ ભગવાનમાં રહીને કથા સાંભળે તો બહુ સુખ આવે.
બરાબર. હા બાપાને
ધર્મદાદા ને અંધકારનો વખત છે તે ભાગવત ની કથા બિહારી છે તો એક ચિત્તી કથા સાંભળે.
ધર્મદેવે એમના દીકરાઓને કહ્યું રામ પ્રતાપભાઈ ને કે આ ઘનશ્યામમાં ચિત્ત નહીં રાખો અને પ્રેમ નહીં કરો તો એ ઘરમાં નહીં રહે એમ કહીને પછી આંખો બંધ કરી દીધી.
કાલે ગુરુજી વાત કરી હતી કે આ જીવ જ્યાં રહે છે ત્યાંનું તેને સુખ આવે છે. જો ભગવાનમાં રહે તો ભગવાનનું સુખ આવે, ગામમાં રહે તો ગામનું આવે, સ્વભાવમાં રહે, દેહમાં રહે, આલોકમાં રહે તો એનું આવે, તો ભગવાનનું ન આવે, પણ ભગવાનમાં રહે તો જ ભગવાનનું સુખ આવે.
ગુરુજી કે આ રાજાધિરાજ મહારાજ સાક્ષાત પ્રગટ જ બિરાજમાન છે, જો એને પ્રગટનો સ્વીકાર થાય તો આ ઘડીએ જ એને સુખ થાય ને તરત જ એના પાપ અને વાસના બળીને એ જીવ ભગવાનને પામે.
વાહ. અચ્યુદય વન નંબરનો પોઈન્ટ યાદ રાખ્યો. ભાગવત જાકી કહત બડાઈ પ્રગટ પ્રભુવો બેઠે હે આઈ. એમ જ્યારે દાદાને વિચાર આવ્યા ત્યારે આંખમાંથી આંહોળા ચાલુ થઈ ગયા. ભાગવત જા કે કહત બડાઈ, કે ભાગવત જેની બડાઈ કરે છે એ આય મારે હામે મારો ઘનશ્યામ ભગવાન બેઠો છે. આ હા. એમ જ્યારે વિચાર્યું ત્યારે હેત બહુ ઉભરો લઈ ગયો. પછી આધારાન સ્વામીએ એક વાત લખી કે કથા બધાએ સાંભળતા હતા પણ હવની સમજણીમાં ફેર હતો, ને જેવી સમજણ એવું એને સુખ આવતું. ને મહારાજે પણ વતનાવતમાં કીધું પ્રથમના હત્યેવીમાં કે પરમેશ્વરને તો હવ ભજેશ, અને પરમેશ્વરને ભજ્યાની ઈચ્છા એ બધાયને છે પણ સમજણીમાં બહુ ફેર રહે છે એમ કહીને હત્યેવીમાં વતનાવતમાં જે મહારાજે સમજણ શીખવાડી કે આ તારામંડળ જેનું અધર રાખ્યું રહ્યું છે, સમુદ્ર મર્યાદામાં રહ્યો છે, અને પૂર્વે જે જે અવતાર થયા છે, ભવિષ્યમાં જે થશે, અને પૂર્વે ઐશ્વર્ય થયા છે અને ભવિષ્યમાં થશે અને હાલ થાય છે, તે બધાએ મને મળ્યા જે આ ભગવાન એના કર્યા છે, કે આમ જે સમજે એને દોધ વસૂટે. ભાગવત જાકી કહત બડાઈ, એમ જે આમ અડાડતા આવડે ને, કૌમુદી આખી કંઠે હોય પણ સૂત્ર અડાડતા ન આવડે, લગાડતા ન આવડે તો રૂપસિદ્ધિ ન થાય. એમ તમને ઘણું બધું જ્ઞાન હોય પણ જે ટાણે જે ભાવના કરવી જોઈએ, જે લગાડવું જોઈએ, અંદરમાં જે આવવું જોઈએ, ઊભું થવું જોઈએ ન થાય, તો બધું જ્ઞાન ગોખેલું હોય તોય પણ કામ ન લાગે. સમજાણું દાદા? આ હા હા આ હા હા. એમ કથા સાંભળતા હતા કેમ જે એને સૂત્ર લાગી ગયું હતું એટલે રૂપસિદ્ધિ થઈ ગઈ. કોઈ માણસ ભણનારો હોય એ કોઈ ફક્કીકા પંક્તિ કોઈ સૂત્ર સિદ્ધ કરતો હોય, લગાડતો હોય, લાગતું ન હોય, અને જ્યારે લાગે ત્યારે એનો આનંદ કંઈક ન્યારો હોય, એટલો બધો ખુશ થઈ જાય, હાય આમ ધોધવસોટ અંદરથી. આ વિદ્વાનોની વાત કરું છું. સંગીતકાર જ્યારે કોઈ રાગ ગાતો હોય અને સૂર ન લાગતો હોય એને જે લેવો હોય, અને જ્યારે એ સૂર લાગે ત્યારે એનું દિલ ડોલી ઉઠે ને આખી સભામાં તાળીનો ગડગડાટ થઈ જાય, એ લાગ્યું કહેવાય. એમ આપણે આધ્યાત્મિક માર્ગમાં બધાય છીએ, પણ જે સમજવાની સમજણ છે એ જ્યારે બરાબર આમ લાગે ત્યારે આંખમાં આહુડા શરૂ થઈ જાય. ત્યાં સુધી તો છે ને મથામણી હોય છે, પ્રાપ્તિ નહીં. પ્રાપ્તિ માટે મથી છે. તે ધરમદાદાની જેમ કથા જે સાંભળે ને એની વાત આખી આખી જુદી છે. એ હવા દાખો જુદો છે. જાનતવો જાનન હારા, એ મીઠાશની વાત તો જેણે એ મેવા ખાધા હોય એને ખબર હોય કે એમાં કેવી મજા છે. અને આમ જુઓ, ચોખ્ખા શબ્દમાં કહી દઉં કે અક્ષરધામમાં ગયા પછી સુખિયા થવાય છે એ વાત 100% સાચી નથી. સાચી છે પણ 100% નથી. અક્ષરધામમાં ગયા પછી સુખિયા થવાય છે એ વાત સાચી, પણ પછી જ સુખિયા થવાય છે એવો જે જ અંદર છે ને એ ખોટો છે. સમજાણું? અહીંયા પણ ભગવાન શ્રીહરિની જેવી જોઈએ એવી નિષ્ઠા થાય અને પરમાત્માનું બધામાં જો દર્શન થાય તો તમારાથી અણુય અક્ષરધામને ભગવાન છેટા નથી, જરાય છેટા નથી. કોક દિવસ એ હવાદ ભોગવી જોજો, મજા બહુ આવશે, બહુ મજા આવશે. સમજાણું? આ વાત તમને હું અનુભવની કહું છું કે હવાદ બહુ આવશે. સમજાણું? હવે એ તો આપણે અંદર ભાવ જ રાખવાની જરૂર છે, એમાં કાંઈ કરવાની જરૂર નહીં. આ સત્સંગમાં એવા ભક્તો છે કે પોતાને આંગણે કુંડામાં છોડ હોય કે બે ચાર ઝાડ હોય એને પાણી પાય તોય એમ માને છે કે આમાં બિરાજમાન મહારાજને હું પાણી પાઉં છું. પોતાને આંગણે ગાય ભેંસ હોય એને ઘાસ નાખે ને ખડ નાખે તોય એ હરિભગત એમ માને છે કે આ કોઈ મુક્ત છે ને આમાં ભગવાન છે એને હું આ પાણી પાઉં છું ને ઘાસ નાખું છું. હવે આ જે ભાવ છે એ તો સુખનો ખજાનો છે. આમાં કાંઈ આ ચાંદ્રાણી કરવાના કે રોજના 500 દંડવટ કરવાના કે આખો દી ધોળાધોળ કરીને તમારે રાજદી ભેગા કરીને સેવા કરવાની એવું કાંઈ બળ કરવાની જરૂર નથી. માત્ર ભાવના, મફતિયા મોજ કહેવાય. એને કાંઈ જવાનું નહીં, કાંઈ ગુમાવવાનું નહીં, કાંઈ ખર્ચો નહીં, કોઈ તસ્તી નહીં, કોઈ તકલીફ નહીં, કોઈ જાણે નહીં, કાંઈ ભેગું કરવું પડે નહીં, કાંઈ નહીં, મોજ મોજ ને મોજ. બોલો. અને આ કાંઈ શાસ્ત્ર બારી વાત નથી, ભારતીય સંતોની કથામાં લખાણું છે કે રોટલી કરીને સાધુએ મૂકી અને કૂતરું લઈ ગયું ત્યારે સાધુ ઘીની વાટકી લઈને ધોડ્યા હતા કે વિઠ્ઠલ કોરી ન ખવાય મારા બાપ, ઘી છોપડી દઉં. ઈ આ વાત છે, આ દેશની ઈ વાત છે. સમજ્યા? એકનાથ કાવલ લઈ અને ક્યાંથી ક્યાં ભગવાનને જળ ચડાવવા જાય ગંગાનું, અને વચ્ચે ગધેડો માંદો પડે તો ઈ ગંગા જળ જે ભગવાનને ચડાવવાનું હતું ઈ ગધેડાને પાયું. સમજાણું? અને એમ બોલ્યા કે મારા પ્રભુને પૂગી ગયું. ભાવના આખી વસ્તુ જુદી છે. એક શેઠે દ્વારિકામાં રણછોડજીને હો કેરીઓ ચડાવવાની બાધા રાખેલી, પોતા જવાનું નથી. એક ભગવતી બ્રાહ્મણ જતો હતો અને હો કેરી લઈ જાય તો કા ટોપલો આપ્યો, લઈને જતા વચ્ચે ભૂખ્યો થયો તો ભગવાન સંભાળીને ખાવા માંડ્યો તો એક કેરી વધી દ્વારિકા પૂગ્યો ત્યાં. બારણા મૂકી તો ગુગળી પાન મસાલા ખાતો ખાતો આમ આમ કરતો આવીને એક બાજુ જઈને સુહી ગયો. રણછોડરાએ શેઠને દર્શન દઈને એમ કીધું કે ભલા માણા કેરિયું પુગાડી પુગાડીને એક હારું બાધા અધૂરી રાખી. અલ્યા પણ પ્રભુ મેં હોય હો ગણીને મોકલી છે, તો કે ના 99 જ મળી મને, એક નહીં મળી, માટે મારી બાધા પૂરી કરજે. એમ રણછોડજીએ દર્શન દઈને કીધું શેઠને. પછી હેઠ અમારે જાગ્યા હતા કે આ ભામણ તો દ્વારિકા ગયો છે મારી કેરીઓ લઈને, પણ માળાનો જીવ બગડ્યો હશે, વચ્ચે એક ખાઈ ગયો હશે, એટલે એક કેરી દેવને ઓછી પગી. હવે ભામણ આવે એટલે વાત છે. એ વળી 15 દિવસ દ્વારિકા પાછો આવ્યો ત્યારે શેઠ કે ભલા માણા તમારે ખાવી હતી મને કહેવું હતું, હું તમને લાવી દે કિલો, પણ મારી બાધા હજુરી રાખી. હું થયું હું, તો કે 99 જ કેરી તમે દેવને આપી, એક વચ્ચે ખાઈ ગયા છો, તો હોય જ નહીં તમારા હામ જો મેં એકે ખાધી હોય તો. અરે પણ રણછોડજી આવીને કહી ગયા, તો કે પણ કાંઈક ભૂલ છે તમારી, રણછોડજીની ભૂલ થાય નહીં. હું કહી ગયા મને વાત કરો કે, તો કેમ કીધું કે એક કેરી ઓછી આવી છે, તો બરાબર. હવે શાંતિ થાંભળો, અકળાવમાં મેં તમારી બાધા અધૂરી નથી રાખી, કાંઈક ભૂલ છે. હું કે મને તો ભગવાનનું સ્મરણ કરતો કરતો જતો ને વચ્ચે જ્યાં ભૂખ લાગે ત્યાં ટોપલો હેઠો ઉતારી બેપાસ બેપાસ ખાતો, જય મહારાજ કરીને ભગવાનને જમાડતો. જો આ ચોખ્ખી વાત, હા ત્યાં ગયો તો એક રહી હતી, મેં જઈને રણછોડજીના ઉમરા મેલી હતી, એક ગુગળી આવ્યો સકળ વકળ ડોળા કરતો આમ બૈરામાંથી, ત્યાં ભેટ ઉઘરાવતો હતો, સમજ્યા. સીધી આમ ચપાક મારીને પકડીને જેમ બિલાડું ઊંદડું પકડે એમ લઈ ગયો એક બાજુ ને ખાઈ ગયો. ઈ તમને ન જ પૂગે ને, 99 પૂગી ગઈ ને, તો કે આ ઈ સીધી પૂગી અહીંથી ડાયરેક્ટ. દ્વારિકા ક્યાં ગઈ હતી? અહીંથી ગઈ કે. આ બધી વાતો હોય 100% સાચી છે, પણ આપણી ભાવના જેદી બદલશે, જે સ્થળમાં જળમાં વિષ્ણુ દેખા હે, સ્થલે વિષ્ણુ જલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલા કુલે વિષ્ણુ, સર્વમ વિષ્ણુ મયમ જગત, સિયા રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. આ બધી ઊંચાઈ જ્યારે આવશે ને ત્યારે સુખ બહુ આવશે, કોઈ બી ને આવશે. સામાન્ય નહીં જેવો માણસ હશે તો પણ એને આય બેઠા બેઠા અક્ષરધામનો આનંદ લહેરા હે. પણ આપણે આપણા સ્વભાવમાંથી ને દેહભાવમાંથી બહાર આવીને દ્રષ્ટિ જ્યારે કરીએ ત્યારે થાય. આપણે જરાક આપણી ઊંચાઈ લેવી પડે, નિમ્નતા છોડવી પડે. દેહમાં સ્થાન જમાવીને બેઠા છીએ ને એ જગ્યા છોડવી પડે એમ છે. એકરસ પરિપૂર્ણ ચૈતન્ય બ્રહ્મમાં સ્થાન લેવાની જરૂર છે. દેહમાં અડ્ડો જમાવ્યો છે ને આ અડ્ડાનો ત્યાગ કરવાની જરૂર છે. બ્રહ્મને આપણું સ્થાન માનીને ત્યાં જલસા કરીએ ને તો પરબ્રહ્મ સાથે એકતા થવાની અનુકૂળતા બહુ છે. પણ જીવ ઉદ્ધર ઉઠતો નથી. ગીતામાં ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે અર્જુન પરે ઉઠો, આગે કી સોચો અર્જુન, એ શરીર તુમ નહીં હો, તુમ આત્મા હો. શરીર સે પરે ઉઠો, તમારો નાશ નથી, તમારી ઉત્પત્તિ નથી. તમે તમને ઓળખો, તમે તમને ઓળખ્યા વગર મને શું ઓળખશો? આપણે છે ને આપણે કોણ છીએ ને કેવા છીએ એને જાણતા નથી, ને ભગવાન કોણ છે ને કેવા છે એમ જાણવા આંચકા મારીએ છીએ. અલા ભાઈ, પહેલાં તમને તો ઓળખો કે કઈ જાત છો? બ્રહ્મ હમારી જાત, મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ. ભાગવત જાકી કરત બડાઈ, અદભુત વાચન, મને બહુ ગમ્યું. આમાં કાલે આવ્યું હતું. ધર્મદાદા પણ કથા સાંભળતા હતા, અદ્ભુત. એમ કથા બધાથી સંભળાતી નથી. આંખમાંથી આહુડા આહુડા વ્યા ગયા. જો ભાગવત જા કી કહત બડાઈ, પ્રગટ બેઠે વો નેન આ ગયાઈ. એ મારી હામે બેઠા છે. તે હિ કરહે તહી હોત અપારા. આમ ભાવના થઈ તે હેત એવું થતું તું. નૈન સે જલ બહત એક ધારા. બોલો. ભાગવત કહત હે મહિમા જાઈ, સો નિજ ઘર અબ પ્રગટે આઈ. સો નિજ ઘર અબ પ્રગટે આઈ. આ ભાવ જ્યારે થયો ત્યારે હેતનો પાર ન રહ્યો. મહિમા વિના હેત થાય નહીં. આંચકા મારીને મરી જાવ તોય મેળ પડે નહીં. ગુંદર વિના હામ હામી કાગળ ચોટે નહીં. ખીલા મારો ફાટી જાય અને દોરે કરીને વીંટો તો અડેલા રહે પણ ચોટે તો નહીં જ. એમ ગુંદર વિના જેમ કાગળ નો ચોટે એમ ભગવાનના મહિમા અને હેત વિના જીવ ભગવાનમાં નો ચોટે. અને જેને જગતનો મહિમા છે, પોતાનો મહિમા છે, જગતના પદાર્થોમાં દેહાદિકમાં હેત છે કે પોતામાં બહુ હેત છે, એને ભગવાન પુરુષોત્તમ નારાયણમાં હેતને મહિમા થાય નહીં. પહેલાં આપણે છે ને ઝીરો થવું જોઈએ, ખાલી થવું જોઈએ, પછી જ પુરુષોત્તમનો મહિમાન પ્રેમ આપણામાં ભરાય. આપણે હવે આપણાને આપણા પ્રભાવ તળે સલકી ગયેલા છીએ. આપણો જ આપણને બહુ મહિમા થઈ ગયો છે અને બહુ આપણને જ આપણું જ સ્મરણ ભજન નકરું થયા કરે છે. એમાં ભગવાનનું કઈ જગ્યાએ કરવું? કેસેટ ખાલી જ નથી. રોજ ઉઠીને હું અને મારું આના જ વિચારો ધગલા બંધ આવે એમાં ભગવાનના ક્યાં નાખવા? નિષ્કળાન સ્વામી કહે કે ભાઈ તારા અંતરમાં જગ્યા જ નથી, પરમાત્મા કેમ આવે? બોલો. અને સ્વામીએ તો એવું કીધું, પર ને બહુ પર મોદીયા કર્યા સત્સંગી કરોડ, પણ પોતે વૃત્તિને વાળી અંતરે ક્યાંથી ટળે પોતાની ખોટ. બીજાની કંઈક નહીં ટાળી દીધી હો, પણ પોતાની રહી ગઈ. રહી ગઈ તો એમનામ રહી ગઈ. જાણી નહીં, જાણી તો ટળી નહીં. એકવાર સ્વામી બેપાસના થયા પછી શિષ્ય થવું અઘરું છે. ન થયા હોય ને સ્વામી ત્યાં સુધી સેવક થવાય, પણ એકવાર થઈ ગયા રાજા અને પછી રૈયતમાં જો બેહવાનું થાય તો એટક આવે. ટાંગામ મારે ને લાકડીઓ તોય ખંભાતમાં હાથીનો જ બેહતો એમ આવડો બેહે નહીં. બોલો. ન બેહે. અને કદાચ બેહવું પડે ઘડીક બેહીને પાછો ઊભો થઈ જાય, વળી ટાંગામ મારીને બેહાડવો પડે. બેહી રે સાહિત્યનો જીવ ને તે જીવપણું તો આ વે જ. એમાં લ્યો આપણે ભગવાનની મૂર્તિ સિવાયનું બધું છોડી દેવું પડશે. ભલે હમણાં પકડી રાખ્યું પણ એક દી તો તમારે છે ને આમ કરવું પડશે. જો આમ અટાણે આપણે આમ પકડી રાખ્યું છે, દેહ પકડી રાખ્યો છે, સ્વભાવ પકડી રાખ્યા છે, પ્રકૃતિ પકડી રાખી છે, સમજાણો વિષય સુખની વાસના પકડી રાખી છે, ઘર બાર બંગલા માલ મિલકત હગા વાલા પકડી રાખ્યા છે, પણ એક દી આમ કરવું જ પડશે, છોડવું જ પડશે. આમ છોડ્યા પછી એ માટી નથી. આમ છોડી દીધું બધું પછી આમ કરવું પડશે. ચાલજો મહારાજ, પહેલા આમ અને પછી આમ. બધું છોડી દો ત્યારે તમે એકલા થઈ જશો, ઓનલી આત્મા. અને પછી એ આત્મા રૂપે પરબ્રહ્મની ભક્તિ કરો, શરણાગતિ લ્યો, પડકારો કરો કે હવે મારું કોઈ નથી, હું એકલો છું ને હાવ ખાલી છું, હે પ્રભુ હવે તમે મારામાં આવો અને મને તમારામાં લ્યો, હવે ખાલી છું. ને ખાલી થવા માટે આમ કરવાનું અને પછી ભગવાનથી ભરાઈ જવા માટે શરણાગતિ, મને સ્વીકારો મહારાજ, હું તમારી પાસેથી કાંઈ માગતો નથી, હું તો હું તમને દઈ દેવા ઈચ્છું છું. આનું નામ શ્રેષ્ઠ ભક્તિ, દસમી નિર્ગુણ ભક્તિ. આપણે ખુદ ભગવાનને દેવાઈ જવું છે, અર્પાઈ જવું છે, એમાં ભગવાન પાસેથી શું લેવાની વાત હોય? ભગવાન પાસે લેવાનું હતું છે કાંઈ? આપણે ખુદને એને દેવાઈ જવાનું છે પછી? જે માણસ સમજ્યા નથી એને શાંતિ ક્યાંથી થશે? આ લ્યો, કોણ પરમહંસ બોલતા હતા?
ગુરુજી કે ધર્મદેવ બધી જ વૃત્તિ ભગવાનમાં જોડી દીધી હતી, એમ આપણે ભગવાનમાં વૃત્તિ જોડીને જે કાંઈ ક્રિયા કરીએ તો સુખ રહ્યા કરે.
બહુ સારું છે. હવે પ્રશ્ન પૂછીશું. જલ્દી ભગવાનના ધામમાં જવાના ઘાટ કરવા કરતા કેવા ઘાટ કરવા શ્રેષ્ઠ? સરસ. લે પરમહંસો ઉત્તર હારા કરે. અરે એ ભગતમાં આવડે છે એમ? હા, પર સ્વામી ના બોલ.
આ લોકમાં ભગવાનની અખંડ સ્મૃતિ રાખવી તેવા ઘાટ કરવા સારા.
બીજો પ્રશ્ન પૂછીએ. અખંડ વૃત્તિ તો રહેતી ન હોય, છતાં ધામમાં જવાની ઉતાવળ શા માટે થતી હશે?
કે આ લોકમાંથી કંઈક થાક્યો હોય અને કાં મન ધર્યું ન થયું હોય એટલે પછી એને ધામમાં જવાની વાતો કરે,
કાં કંઈક બીક લાગી ગઈ હોય કે બંધાઈ જાય કે અટવાઈ જાય, એટલે ભાગીડુ વૃત્તિ પેદા થાય. ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી એ ધામ જ છે અને ધામમાં જવું આપણા હાથમાં જ છે. વૃત્તિ રાખવી કોકના હાથમાં છે કે આપણા હાથમાં છે? જેટલી ઘડી વૃત્તિ ભગવાનમાં રહે એટલી ઘડી ધામ, ન રહે એટલે ગામ. પણ જવું છે જ કોને? મરવું છે. હો, પણ આપણે મરવું છે એમ શબ્દ સત્સંગમાં વપરાતો નથી. મરવાને આપણે ધામમાં જવું છે એ રીતે કહીએ છીએ. જેમ જવું હોય સંડાસને કહીએ કે નાવા જવું છે, પણ સમજવું જોઈએ કે એમ કોઈ એમ કે મારે ધામમાં જવું છે એટલે સમજવાનું કે આને મરવું છે, એનો બીજો અર્થ જ ન થાય. આને મરવાનું મન થયું અને હરિભગત છે એટલે એને ખબર છે કે આત્મઘાત થાય નહીં. બોલો, નહીતર તો આત્મઘાત કરે જ, થાય કે હોય ને. એટલે ભગવાન રાખે એમ રહેવામાં જે સુખ માને છે એ અક્ષરધામ છે. બોલો, ભગવાન જેમ રાખે એમ રહેવામાં જે આનંદ માને છે એ આનંદ અક્ષરધામ છે. બીજી કોઈ ચતુરાઈ કે વાયડાઈ કામ ન લાગે. ધર્મદેવની જેમ યથાર્થ કથા કીર્તનાદિકનું સુખ ક્યારે આવે? આદર સ્વામી,
પોતાના આત્માને ભગવાનમાં સ્થિર કરીને રાખે તો અત્યધિક સુખ આવે છે.
સાબાશ, સાબાશ. થોડી વાર પણ પરમાત્માને વિશે પ્રગટ ભાવ જો ઉત્પન્ન થાય તો શું ફળ મળે?
થોડી વાર જો ભગવાનમાં પ્રગટ ભાવ રાખીને વૃત્તિ રહે તો જીવ કૃતકૃત્ય થઈ જાય,
અપાર હેત થાય, સંતાપ માત્ર બળી જાય, જીવ શુદ્ધ થઈ જાય અને કૃત્ય કૃત્ય થઈ જાય. થોડી વારે જો પ્રગટ ભાવે સ્નેહ થાય તો. પણ જીવને કા અક્ષરધામમાં ભગવાન છે અને કાંચો 200 વર્ષ પહેલાં હતા, સાક્ષાત ભગવાન મંદિરમાં બેઠા છે, સંતો ભક્તોમાં બેઠા છે, મારા આત્મામાં સાક્ષાત અખંડ બેઠા છે, આવો પરમેશ્વરને વિશે સારંગપુરના 10મામાં કહ્યો એવો ભાવ લગભગ કોઈ સંત કે ભગત કરતા હોતા નથી. જે વચનામૃતની દિવ્યવાણીથી પ્રમાણિત ભાવ છે, સત્ય છે આ જ્ઞાન, શાસ્ત્રીય છે, તો પણ કોઈ આ વાત સમજવાય તૈયાર નથી. ગમે તે રીતે અજ્ઞાનમાં કે અહમ મમત્વમાં બંધાણેલા જીવ ખોટે ખોટી ખેંચાતાણી કરે છે. સમજાણું? અને ક્યાંક ક્યાંક તો ઉઘાડું દેખાય છે. કોઈ રાખે ધોતી ને કોઈ રાખે ઝભ્ભો, કોઈ રાખે ઓટલી તો કોઈ રાખે ઓટલો, કોઈ રાખે ચોટલી તો કોઈ રાખે ચોટલો, પણ આખીર વાત એટલી સાચી કે જેમાં જેનો રોટલો. આમ હોય છે મોટે ભાગે આ બધા આકાર જે હોય તે, પણ સ્વાર્થ માણસને સત્ય જ્ઞાન થવા દેતું નથી. તે ભગવાનને પોતે ઈચ્છા હોય ને એમ ફિટ કરે. પરમેશ્વર તો પરમેશ્વર છે, એ કાંઈ આપણા હાથમાં આપણે જ્યાં બેહાડી દઈ ત્યાં બેહી ન જાય, એ તો બધામાં સાક્ષાત બેઠા છે, બધાયના છે. આપણા આત્મામાં સાક્ષાત બેઠા છે, જેવા છે એવા બેઠા છે. કંઈ કાપી કૂપીને થોડાક ઓછા આત્મા ફિટ કર્યા છે એવું નથી. આત્મા નાનો પડતો હતો તો એમાં ભગવાન થોડાક કાપીને બેહાડ્યા છે, બાકી સાચા અખંડ ભગવાન ધામમાં જ સંપૂર્ણ. એવું નહીં, આત્મામાં ભગવાન સંપૂર્ણ જ છે, અણુ અણુમાં એ સંપૂર્ણ જ છે એમ આપણા શાસ્ત્રો કહે છે. એનું સુખ ભોગવો, એને ધારો, એને સ્વીકારો, એને માનો, એને હંભારો, એને પ્રેમ કરો, એમાં ડૂબી જાઓ. આમ જે ભગવાનને ભજે એનાથી ભગવાનને ભગવાનના ધામ અણુ છેટા નથી. અને એવા સંતની ચરણ રજને તો અમે ઈચ્છીએ છીએ. અને એવા સંતના દર્શન થાય ત્યારે સાક્ષાત ભગવાનના દર્શન થયા એમ માનું. આ બધી વાત સ્વામિનારાયણ ભગવાનની પોતાની કહેલી છે, આ મારી નોય. આ વાત પ્રભુ પોતે કરે છે. માટે ભાવના જેવી તો કોઈ ઊંચી વાત નથી. એ જ માણસ ઊંચો બનશે કે જે નિત્ય ઊંચી ઊંચી ભાવનાઓ કર્યા કરે. જેવું ચિંતન એવું જીવન. હલકુંને હળવું ચિંતવશો નહીં. ધર્મદાદાએ જ્યારે પોતાથી વાત થઈ શકે એવું ન રહ્યું, પછી નેત્રને ઈશારે જે વાત કરી એ કોણ કહે?
ગુરુજી કાલ કીધું હતું કે ધર્મદેવે એમને નેત્રની શાન કરીને પછી એમના બે દીકરાઓને સમજાવ્યું કે આ પ્રગટ ભગવાન છે, જો તમે એની આજ્ઞામાં રહેશો તો સુખી થશો અને તમારા જે કુટુંબ પરિવારની એની આજ્ઞામાં રાખજો.
સરસ સરસ. આજે સંવત 2067 શ્રાવણ વદ બીજ ને સોમવાર છે, તારીખ 15/8/11 એટલે સ્વાતંત્ર્ય દિન. ભારત આજે સ્વતંત્ર થયું. અંગ્રેજોએ જે ભારત ઉપર કબજો જમાવ્યો હતો તે 100 વર્ષની લડાઈને અંતે કબજો એની હાથમાંથી છોડાવ્યો અને ભારતના નાગરિકોએ જ ભારતનો કબજો લીધો. હવે અંગ્રેજો આ દેશમાં આવ્યા, ધીમે ધીમે વ્યાપી ગયા, એણે સંભાળી લીધું, બધું આધીન લીધું. પછી 100 વર્ષે લોકોની આંખ ઉગડી અને પછી 100 વર લડ્યા તારે દેશ હાથમાં આવ્યો. આપણા આત્મા ઉપર માયાએ કામ કરોડ લોભાદી કે કેટલા જન્મથી કબજો લઈ લીધો છે. મનજીભાઈએ કબજો લઈ લીધો છે. આપણી આંખ તો ઉઘડી છે કે દેહ ઇન્દ્રિય અંતકરણને આપણે આધીન ન રહેવું જોઈએ. આપણે આત્મા છીએ, દેહ ઇન્દ્રિયોથી અલગ છીએ, એના નિયંતા અને રાજા તો આપણે છીએ કાયનગરમાં. તો પણ આંખને કંઈક સારું જોવાનું મન થાય એટલે એમાં ધર્મ ન હોય, અધર્મ હોય તો જોઈ લેવાય. ચામડીને કંઈક સારું અડવાનું મન થાય તો એમાં ધર્મ ખરેખર ન હોય, અધર્મ હોય તો ઈવડઈ કરીને બેહે ખરો. એવી રીતે જીભને કંઈક સારું મન થાય તો એ ગાળ્યા સાડ્યા વગેરેનું કે ધર્મ ન હોય તો પણ એ પછી ખાય તારે નિરાશ થાય. એમ શબ્દ જે ધર્મ વિનાના હોય નો સાંભળવા જોઈએ. ગામ ગોપોટા કે એવી શૃંગાર વાતો, કોકની ટીકા નિંદા ટિપ્પણી તો પણ એ સાંભળે ખરો, અને કાં તો એવું બોલે ખરો, એમ અંગ કરી લે. એમ ન શૂંઘવા જેવા પદાર્થો જીવ વિષયી હોયને શૂંઘે, વિષયીને ચડ્યા એવા જે અત્તર પુષ્પાદિકને પણ શૂંઘે, એમ લાવા લપકા માલ લે. આમ સ્વતંત્ર કાયાનગરનો રાજા એવો આત્મા ઇન્દ્રિયો જેવી જે હલકી ગોલીઓ એનોય ગોલો થઈને કરગર એને ન્યા પગમાં પડે છે. બોલો, આઝાદ નથી થતો, લડાઈ નથી લેતો બરાબર. ને મહારાજે તો આજ્ઞા કરી છે કે લડો, ઇન્દ્રિયોને સામે લડો, મનની સામે લડો, અંતકરણને તમે જીતો. અને સ્વામિનારાયણ ભગવાને તો કેમ લડવું એ આપણને બતાવ્યું. મહારાજ કે અમે મનને કીધું કે ભગવાન વિના બીજો ઘાટ કર્યો છે ને તો તારા ભોગા કાઢી નાખીશ. ચિત્તને કીધું ભગવાન વિના જો ચિંતવન કર્યું ને તારી વાત છે, ખેર નથી તારી. અમે બુદ્ધિને કીધું કે ભગવાનના જ વિચારો કરજે, સંકલ્પો કરજે, અને પરમાત્મા કેવા છે એના જ નિર્ણય કરજે. જો બીજી કોઈ વસ્તુ આ કેવી છે ને આ શું છે ને આ કેમ છે એવા બધા નિર્ણય કર્યા કે એમાં તું ગઈ તો તારી પણ વાત છે, એમ બુદ્ધિને ગમકાવી. પછી અહંકારને કીધું કે હું ભગવાનનો દાસ છું, આ સિવાય જો અહંકાર કર્યો આમ છું તેમ છું બીજું કોઈ વાતનો તો તારી વાત છે, તારે ભૂકા કાઢી નાખીશ. આમ ભગવાને આ લોકો સાથે આથડીને આપણને આઝાદ થવાની કળા શીખવાડી છે. સમજાણું? આપણે આ દિને એ વાતને યાદ રાખવી જોઈએ. આજ આપણો આ સ્વતંત્ર દિન છે, 15 ઓગસ્ટ. આજે ધ્વજવંદન થાય બધી સ્કૂલોમાં, દિલ્હીમાં પરેડ થાય ને બધો ઉત્સવ આનંદ થાય, શહીદોને શ્રદ્ધાંજલિ અપાય. આપણે પણ જે લોકોએ ઇન્દ્રિય અંધકરણ ઉપર વિજય મેળવ્યો છે એવા ભક્તોને આજે છે ને મનથી શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ આપીએ. જેઓએ ભગવાનને મેળવવા માટે દેહભાવ સાથે યુદ્ધ કર્યું, ઇન્દ્રિયોની જે લાલસા છે વિષય સુખની એની સાથે યુદ્ધ કર્યું, મનને જે કુદાકુદ કરીને મન ફાવે એવા સંકલ્પ કરવા હારે જેણે યુદ્ધ કર્યું અને આ બધાને કાબૂ લીધા, એવા જે યોદ્ધાઓ શૂરવીરો એને આજ વખાણવા, એને આજ યાદ કરવા, એને મનથી પૂજવા, અને મારે આમ કરવું છે, આના જેવા થવું છે એવી સદભાવના ઊભી કરવી, એ સાચા અર્થમાં આપણે તો 15 ઓગસ્ટ ઉજવી ગણાય. આપણે તો સાચા આઝાદ ત્યારે જ થઈએ છીએ જ્યારે ભગવાન ને ભગવાનના દાસના સંપૂર્ણ દાસ થઈએ છીએ. દાસત્વ એ જ આપણી સાચી આઝાદી છે. જગતમાં તો દાસપણામાંથી છૂટાવવું એ આઝાદી છે, જ્યારે અક્ષરધામના શાસનમાં અને રાજ્યમાં તો એમને આધીન થવું એ સાચી આઝાદી છે. લૌકિક અલૌકિક આઝાદીમાં આટલો ફેર છે, આ વાતને કદી કોઈએ ભૂલવી નહીં. લોકના વહેણમાં વહેતા આપણે કાંઈક લોકો જે આઝાદી માને છે, ચિતવે છે, ચાહે છે, એવી ક્યાંક ન ઈચ્છવા માંડીએ. જોજો, આપણે તો ભગવાનના સંપૂર્ણ દાસ થવું, એ જ સંપૂર્ણ રાજા છીએ, એ આપણું રાજાપણું છે, એ જ સાચી આઝાદી છે. આજે પહેલાપુરનું તરંગ 79મું આપણે આવ્યા છીએ. ધર્મદેવની ઉત્તરક્રિયા, શ્રી હરિએ મોટાભાઈ આગળ સમજણની વાત કરી. ઉત્તમ રાજાએ ધર્મદેવની વાત સાંભળી તેથી તેના હૃદયમાં આનંદ થયો. ધર્મદેવની વાત જ એવી, ઉત્તમ રાજાને આનંદ થઈ ગયો. પછી તેમણે ફરીને તે કથા પૂછી કે હજી ધર્મદેવની કાંઈ કથા હારી હારી હોય તો કહો. હે મુનિવર મુક્તાનંદજી, આપ ત્રિકાળ જ્ઞાની છો, મારા ઉપર કૃપા કરીને સંસારની પીડાને ટાળનારી તે વાત આગળ કહો, હજી આગળ કહો. જેમ બહુ હવાઈ દો માણા હોય ને એક ગુલાબજાંબુ કે એક જલેબી કે એક ગોટો મેલો તો કેમ, એમ કે લાવો લાવો મૂકો. એમ દાદા ખાચર કથાના રસિયા છે, લાવો લાવો હજી વાત કરો.
ધર્મ કી જો જો બાત સબ હી હૈ અમૃત હી રસ,
ધર્મ કી જો જો બાત સબ હી હૈ અમૃત હી રસ,
એજી ધર્મ કી જો જો બાત સબ હી હૈ અમૃત રસ,
ધર્મ કી જો જો બાત સબ હી હૈ અમૃત હી રસ,
રતન અભાર જો સુનત ત્યું પ્રેત બઢત,
જો સુનત ત્યું પ્રેત બઢત,
પાનક રતન અઘાત અમૃત રસ્યા અમૃત રસ, ગમે એટલો પીવો પણ આનાથી ધરાવાતું નથી. પાનક રતન અઘાત,
પાનક રતન અઘાત,
પ્રીત બધા જેમ જેમ સાંભળે એમ હેત વધે, લાલસા વધે, ભૂખ વધે. આ જગતમાં એવું છે કે આપણે કોક વસ્તુ ખાઈ ને તો ભૂખ મટી જાય, બે પેંડા ખાઈને પાણી પીને તો ભૂખ વહી જાય, પછી બપોરે ખાવા બે તો ભાવે નહીં. પણ આ કથા જું પ્યુનત ભાઈ જું સુનત ત્યું પ્રીત બઢા, જેમ હમણો ભૂખ વધે, શ્રી હરિ કે જો તાત ધર્મ દેવ કો કહત સબ,
શ્રી હરિ કે જો તાત ધર્મ દેવ કો કહત સબ,
અનંત ભુવન વિખ્યાત તેહિ સમ દેવન અવર કો, તૃપ્તિ થતી નથી. મુક્તાનંદ સ્વામી બોલો બોલો ધર્મદેવની વાત, જેમ જેમ સાંભળીએ છીએ એમ એમ સાંભળવામાં ભાવ વધે, ભૂખ વધે. શ્રી હરિના પિતા ધર્મદેવ અનંત ભુવનોમાં વિખ્યાત છે એમ સૌ કહે છે, ડાયા માણસો એમના સમાન કોઈ અન્ય દેવ નથી, તે હિ સમ દેવન અવર કહું. આમ દાદા ખાચરે વાત કરી ત્યારે મુક્તાનંદ સ્વામી મહાન પરમ દયાળુ સંત છે એટલે તેમણે ઉત્તમ રાજાની શ્રદ્ધા જોઈ પછી ધર્મદેવની વાતને ફરી વાર કહેવા લાગ્યા. ધર્મદેવના ભૌતિક દેહને એક વિમાન કરી તેમાં મૂક્યો, જાંજ મૃદંગ અને વાજિંત્ર વગડાવીને સુંદર વૈરાગના પદો બધા ગાવા લાગ્યા. હે દાદા ખાચર, વિમાન લઈને સરજુ ગંગાને કિનારે પછી એ બધા ગયા.
ત્યાં મોટા મોટા માણસોની ભીડ થઈ રામઘાટની પાસે લઈ ગયા. સૌ લોકો આજ મનમાં ખૂબ ઉદાસ હતા. પીપળો, ચંદન અને તુલસીના કાષ્ટ ખૂબ ઝાઝા લાવ્યા હતા. ઉત્તર દક્ષિણ લાંબી ચિતા ચાતુર્યથી બનાવી હતી. શીખવા જેવું કઈ રીતે માણસનો અંતિમ વિધિ કરાય. ઉત્તર દક્ષિણ લાંબી ચિતા ચાતુર્યથી બનાવી હતી. તેના ઉપર ધર્મદેવના શરીરને સુવડાયું છે. તે સમયે રામ પ્રતાપજીએ વિધિ પ્રમાણે અગ્નિ દાહ કર્યો. ત્યાં બધા લોકો આવ્યા અને તેમણે રામકૃષ્ણ નામની ધૂન મચાવી. જ્યાં સુધી શરીર રાખ થઈ ગયું ત્યાં સુધી સૌ ધૂન કરતા રહ્યા. આ રીત છે સાચી. જ્યારે આજકાલ લોકો માણસોને બાળવા જાય છે ત્યાં સ્મશાનમાં બેઠા બેઠા બીડીઓ પીવે, મરી ગયો એની નિંદા ટીકા કંઈક બીજી કૂટલી કૂટતા હોય, અને કાં તો અગ્નિદાહ એક હાથે પૂળો ઓડાડતા ને એક હાથે મોબાઈલ વાત કરતા, વેચી નાખ વાંધો નહીં, ફાયદો છે, વેચી નાખ. આમ માણસને હળગાવે છે. બોલો, આમાં તો કેટલી સરસ રીત આવી કે બધાએ ધૂન મચાવી. શરીર રાખ થઈ ગયું ત્યાં સુધી ધૂન ધબધબાવી રાખી. અદ્ભુત વાત છે. પછી ચિતામાં શ્રીફળ અને ઘી હોમ્યા. શાસ્ત્રીય વિધિ પ્રમાણે આ રીતે અગ્નિ સંસ્કાર કર્યો. આપણે બધાએ સત્સંગી આ રીત જાણી રાખવી અને આ રીતે જ બધી રીત કરવી. આપણા હગાવાલાની કે ક્યાંક જઈએ તો પણ જગતના કુસંગી લોકો કે વ્યવહારિયા કે મોટા ગણાતા બુદ્ધિ વગેરેના જે રીતે શમશાન વિધિ કરે એમ આપણે ન કરવું. ઓકે, શાસ્ત્રીય વિધિ પ્રમાણે આ રીતે અગ્નિ સંસ્કાર કર્યો. સરજુ ગંગાજળ લઈને ભસ્મને ટાઢી કરી. આને ટાઢી ઠારી કહેવાય. સરજુમાંથી જળ લઈ ચિતાની ઉપર રેડવું અને ચિતાને ટાઢી કરી નાખવી અને પછી એમાંથી અસ્થિ વીણી લેવા, ફૂલ વીણવા. ચિતાને જે પાણી રેડીને ટાઢી કરે એને ટાઢી ઠારી કહેવાય. અને વાની વેતે જળે મૂકી એટલે પછી જે વધે રાખ બાખ ને અસ્થિ એ બધું પછી જળમાં વહેવડાવી દે એને વાની વેતે જળે મૂકી કહેવાય. ટાઢી ઠારી પછી સરજુમાં વહાવી દીધી અને સૌએ સ્નાન કર્યું. તે સમયે સૌ તૈયાર થયા. સુવાસિની બાઈ આદિ બધી અપાર સ્ત્રીઓ તે તત્પર થઈને સરયુમાં સ્નાન કર્યું અને પ્રથમ સ્ત્રીઓ ઘેર ગઈ, એ મરી ગઈ. પછી પુરુષો ઘેર આવ્યા. રામ અને કૃષ્ણના નામની ધૂન કરતા કરતા બધા લોકો ઘેર આવ્યા. બાઈઓ ભાઈઓ ખોટું રોતા કે બીજા ગપ્પા મારતા નહીં. એક રામ પ્રતાપજી ભાઈ ઘેરે આવીને રડી પડ્યા. ધર્મદેવના જેટલા સંબંધીઓ હતા તે બધા સૌ સૌને ઘેર ગયા. પછી સૌએ તે દિવસ ઉપવાસ કર્યો, કોઈ જમ્યા નહીં. ધર્મદેવ તે સમયે દુર્વાસાના શાપથી મુક્ત થયા. તેઓ અત્યંત નિષ્પાપ થઈને અક્ષરધામમાં જઈને વસ્યા. મોટા મોટા વિપ્રો તે દિવસ સુધી રામ પ્રતાપજીને ઘેર આવતા રહ્યા. શાસ્ત્રાનુસારે તે દિવસે શ્રાદ્ધ પણ કર્યા. ગામો ગામ પત્ર લખીને મોકલ્યા, સૌને બોલાવ્યા. જ્યારે તે દિવસ થયા ત્યારે તે બોલાવેલા બધા જ વિપ્રો અને સગાઓ આવ્યા. વિપ્રોનું સન્માન કરીને શૈયાનું દાન કર્યું. જાત જાતના અનાપ્યા. હાથી, ઘોડા, ગાય અને ભેંસોના દાન પણ ઘણા જ આપ્યા. જે જે વિપ્રો આ પ્રસંગ ઉપર આવ્યા હતા તેમણે પોતાનો મુકામ અયોધ્યાપુરીથી બહાર કર્યો હતો. સૌને જમાડવા માટે બહુ ભાતના શ્રેષ્ઠ પકવાન કરાવ્યા હતા. ઉચ્ચ પ્રકારની પુષ્કળ સાકર લાવ્યા હતા. લાખો અને હજારો વિપ્રોને જમાડ્યા છતાં પકવાન તો અપાર વિધ્યું. વિપ્રો જમીને અત્યંત પ્રસન્ન થયા. જય જય કારનો ધ્વનિ સૌ કરતા હતા. જાકો જૈસો ચૈયે સન્માન, તાકુ તૈસે દીને માન, જથા યોગ્ય વિપ્ર અનુસારા, દાનહી દીને બહુ પ્રકારા. જેનું જેવું સન્માન કરવું ઘટે તેવું તેનું માન જાળવ્યું હતું. આ શિક્ષાપત્રીમાંય છે. જેની જેવી સરભરા, જેવી યોગ્યતા, જે રીતે વિપ્રોને કરવી ઘટે એ રીતે કરી, બ્રાહ્મણોને બહુ પ્રકારના દાન આપ્યા. આ પ્રસંગ જોઈને વિપ્રો અતિશય આશ્ચર્યચકિત થઈ ગયા, પ્રભાવિત થઈ ગયા. પછી તે સૌ પોતપોતાની ઘેર ગયા. નગરવાસી નાના મોટા સૌને બોલાવીને જમાડ્યા. કોઈ રહી ન જાય. અયોધ્યાના જે સુગ્ન મોટા મોટા શાહુકારો હતા તેમણે અનુમાન લગાવીને તે ખર્ચ નિમિત્તે રામ પ્રતાપજી ભાઈને ધન આપ્યું. મોટા મોટા શેઠિયા પૈસાવાળા ગ્રસ્થ લોકોએ આવા પવિત્ર બ્રાહ્મણ કુટુંબને આમાં એટલો ખર્ચો થયો હશે એમ અનુમાન કરીને હવે ધન આપ્યું. વસ્ત્રો અને આભૂષણો તો સવાયા લઈ આવ્યા અને રામ પ્રતાપજીને પહેરાવી જ દીધા. ધર્મદેવનું આ કારજ તો દેશકાળ અને રીતિરિવાજ પ્રમાણે બધું સારી રીતે કર્યું હતું. હે રાજા, હવે તમને શ્રીહરિની વાત કહું. ધર્મદાદાની વાત પૂરી થઈ. શ્રીહરિની વાત કહું, આ દુનિયામાં આવી બીજી કોઈ વાત નથી જે હું હવે કહું છું. માટે તમે તત્પર થઈ જાઓ દાદા ખાચર, હવે તો શ્રીહરિની વાત આવે છે. ધર્મદેવ ધામમાં ગયા પછી સ્વયં રામ પ્રતાપજી તત્પર થઈને શ્રીહરિની સેવા કરવા લાગ્યા. છોટ હિ એ છારામ તાકી સેવા શ્રી હરિ કરા,
છોટ હિ
મહારાજની સેવા કરે, મહારાજ લડાવત આઠુ જા ઝૂલે મેં ઝૂલાવત હે તો
લડાવત આઠુ જા ઝૂલે મેં ઝૂલત હે તો
આ વાત આગળની સમજવી. ઈચ્છારામભાઈને મહારાજ ખૂબ લાલ લડાવતા, ઝૂલામબેનને ઝૂલતા, એ વાત આગળ ભગવાન આવું કરતા હતા એમ સમજવું. પિતાધામમાં આવ્યા ગયા પછી નહીં, કારણ કે પછી મહારાજ 21 દિવસ જ ઘરમાં રહ્યા છે અને એ પણ ઉદાસ રહ્યા છે બધાથી. પછી આ બધું નથી કર્યું, પણ સમજી લેવાનું પહેલાં મહારાજ આવું કરતા હતા. શ્રીહરિ નિત્ય ઝૂલામાં ઝૂલતા હતા, હિંચકા ખાવાના શોખીન હતા. અને મહારાજ હિંચકા ખાતા હોય, ઝૂલતા હોય, અને જો રામ પ્રતાપજી આવે, ભૈયાને દૂરથી ભાળી જાય, હિંચકે ઉતરીને દોટ મૂકીને હંતાઈ જતા, ગમે હોય આમાં. હવે અમને હિંચકો બહુ ગમતો હશે ને ઓલે અમને એલર્જી છે, ગમે તકલીફ હોય ભાગી જતા. રામ પ્રતાપજીને ઘણું યત હતું, તેઓ શ્રી ઘનશ્યામને જુદા મૂકતા નહીં. ઘરનું કામકાજ કરતી વેળાએ પણ ઘનશ્યામને હારે ને હારે રાખતા. શ્રીહરિ તો સ્વતંત્ર અને સ્વસંદ સ્વભાવના હતા, ક્યારેક મોટાભાઈનું માને ને ક્યારેક તો કાંઈ સાંભળતા જ નહીં. ત્યારે રામ પ્રતાપજી આવીને ડારો દેતા, કેમ એમ. છતાં લાડકા શ્રીહરિ ન માનતા. ત્યારે રામ પ્રતાપજી ડરીને એકદમ ઉતાવળા તેમની પાસે જઈને ચરણોમાં પડે. આ પછી ઘનશ્યામજી આંખીઓ બતાવે એટલે અને કેવું બોલે ખબર છે, આ તો તમે મોટા ભાઈ છો એટલે અમે કાંઈ બોલતા નથી, બાકી મારી ટટલી આંગળીએ તમને ઉડાડું ને તો બ્રહ્માંડમાં તમારો પત્તો ન લાગે ભાઈ, આવું ઘનશ્યામજી કહેતા. પછી રામ પ્રતાપજીને એમ થાય કે મારી દીધા, કાંઈક મેં બાઇફું, બાપુજીની આજ્ઞા લોપી. બાપુજી કહેતા હતા કે આ તમારો ભાઈ નથી, ભગવાન છે. પછી પાછું યાદ આવે તે ઘનશ્યામના પગ પકડે ને રડે. ત્યારે શ્રીહરિ ઘરમાં આવતા, નહીતર ભાગી જાય. આવું બધું મનાવે ત્યારે ઘરે આવે. આવી અનંત પ્રકારની લીલા શ્રીહરિ કરતા. હરિબિન રામ પ્રતાપ હિ જોઈ, જેવત ન કોઉ વાર હિ સોઈ, તૈસે સુવાસની બાઈ રહાવે, હરિબિન પલ ન શાંતિ પાવે. શ્રીહરિના સિવાય ક્યારેય રામ પ્રતાપજી જમતા નહીં, તે રીતે સુવાસની બાઈ પણ શ્રીહરિને જમાડીને જમતા. ક્યારેય ભગવાનને જમાડ્યા સિવાય તે જમ્યા નથી. શ્રીહરિ સિવાય ભાભીને ક્યારેય સુખ શાંતિ રહેતા નહીં. શ્રીહરિ જ્યાં સુધી ઘર ન આવે ત્યાં સુધીમાં સુવાસની બાઈ તો રડી રડીને અધ મુવા થઈ જતા. જ્યારે રિહાઈન મહારાજ વૈયા ગયા હોય ને ત્યારે ઘરે ન આવે ત્યાં સુધી એને ક્યાંય હખ નહોતું રહેતું. તેમને નંદરામ નામે એક પુત્ર તો હતા, છતાં તેના કરતાં પણ સુવાસની બાઈને શ્રીહરિ ઉપર અધિક હેત હતું. આનું નામ સાચી ભક્તિ. પોતાના દીકરા કરતાં, કુટુંબી કરતાં ભગવાન જેને વધારે વાલા હોય એ સાચો ગ્રસ્તાશ્રમી સત્સંગી ગણાય. ધન્ય છે એને, ભલે એ ત્યાગી નથી થયો પણ ત્યાગીથી ઓછો એને અંકાય નહીં. એનું કલ્યાણ સાધુની હારોવાર થાય. શ્રીહરિ અને ઈચ્છારામજી બંને રાત દિવસ ભેલા જ રહેતા. ઈચ્છારામજી તો સાધુ સ્વભાવના હતા, તેને શ્રીહરિ ઉપર બહુ જ હેત હતું. નગરથી બહાર જ્યાં વનમાં સુંદર જગ્યા જણાય ત્યાં શ્રીહરિ ઈચ્છારામજીને સાથે લઈને ઉમંગથી હરતા ફરતા મોજ કરતા. અથવા તો સરજો નદીના સુહામણા ઘાટ ઉપર જઈ નિત્ય ઉત્સાહપૂર્વક બેહતા, ઈચારામજીને લઈ જાય, બે ભાઈને બેહે નદીના કાંઠે, સારી જગ્યા હોય ને ફરે અને નદીના કાંઠે વિચરતા, પોતાની સમાન ઉંમરના છોકરાઓને સાથે લઈને નિત્ય નવા ખેલ ખેલતા, વનના ફળો ફૂલોને જુએ તો મનમાં હરખાઈ જતા, હા નિત્ય તેને ખાતા અને તેને અન્ય સમાન માનતા ફળ ફૂલને, ક્યારેક બે ચાર દિવસે ઘેર આવતા, રામ પ્રતાપજીને કાંઈ વાત કહે નહીં અને તેમનું લગારક પણ માનતા નહીં, પૂરું રામ પ્રતાપભાઈનું લગારે માનતા નહીં, નો બન્યું શું કરે હવે, કારણ કે ધર્મદાદાની વાત રામ પ્રતાપજીને યાદ રહી નહીં, અને દાદાએ બધી વાત કર્યા પછી રામ પ્રતાપજીએ ઘનશ્યામને હાથ જોડીને કીધું ખરું કે આ વાત અમને ભૂલાય ને એવી કૃપા કરો, તે ઘનશ્યામે કાંઈ એ વાત ન સ્વીકારી અને એમ કહી દીધું કે એ તો સાધુ મળશે ને પછી થાય, સંત સેવા વગેરે સંત સમાગમ કર્યા વગર નહીં મેળાવે એવું કહી દીધું, તે સાચું પડ્યું, જો ઘનશ્યામ રામ પ્રતાપજીનું લગારે માનતા નહીં, ત્યારે રામ પ્રતાપજી હાથ જોડીને બોલતા કે તમારો વિયોગ વિચારીને તમારા વિના મનમાં ઘણો જ સંતાપ રહેશ, રામ પ્રતાપજીને યાદ આવતું કે બાપા કહેતા હતા કે આ ઘરમાં રહેવાના નથી, એટલે ફફડતા કે તમારો વિયોગ વિચારતા અંતરમાં મને સુખ રહેતું નથી, લ્યો અનહી લગાતા વીશ જલ હી તૈસે લગમોઈ,
નહીં લગાતા વીશ
અનાજ ઘેર જેવું અને જળઈ એવું લાગે,
સૂજત નહીં કોદીશ ઉપાય કહો ચૂકી જે હમ, સૂજત નહીં કોદીશ ઉપાય કહો ચૂકી જે હમ,
ઉપાય કહો ત્યું કીજે હમ, હે ઘનશ્યામ કાંઈ દિશા હોતી નથી, તમે જે ઉપાય કહો તે કરીએ, તમારે વિના કાંઈ ગમતું નથી, તમે જતા રહેશો એમ ટેન્શન રહેશો, ત્યારે મહારાજ બહુ સરસ બોલ્યા, તુમ કુન હમ કુન હે ભાઈ, તમે કોણ ને અમે કોણ કહેશો,
ऐसे बोले श्री हरि मुख ताई,
आउ भगवान एने मोढो मोढ कहता, तमे कोण ने अमे कोण, तमारे नंबर हूँ लेवा दे, तमारे नंबर हूँ संबंध है, आउ घनश्याम जी राम प्रताप जी ने मोढे के,
तुम संसार के बहनन हारे હમકુ સો અતિ લગત ખારે,
તમે સંસારને વહન કરનારા છો જેમ ગાડાને કોક વહન કરે એમ, અને અમને એ સંસાર ખારો લાગે છે, તમારે ને અમારે હું અમારી તમારી રૂચિમાં લાગ ગાડાનો ફેર, અમને ત્યાગ વૈરાગ ગમે ને તમને બધો વ્યવહાર ને સંસાર ગમે, તમને ને અમને શું પણ આમાં મેળ પડે, આવું બધું બોલતા બોલો, પોપડા કાઢ નાખે એવી વાત છે ને,
ખાન પાન માન જગ કેરા હમકુ લગત હે મહાફેરા,
આ જગતના ખાન પાન અને માન અમને તો મહાન ઝેર જેવા લાગે, કાતિલ ઝેર જેવા,
ફેર કે નહીં હમ ખાવન હારે,
હું ઝેર ખાવા વાળો નથી, આ જગતના ખાન પાન માન મને ઝેર લાગે છે, હું ઝેર ખાવા વાળો નહીં,
હમ જો કરહી હમારે ધારે,
હું તો મારું ધાર્યું કરીશ, કે તમે કોઈ એમ કઈ માનવાનો નથી, હા પછી એમ કીધું હું તો મારું ધાર્યું કરીશ, પણ આ નાના ઈચ્છારામ ભાઈને તમે સાચવજો, તેનું અમારે કઈ કામ નથી, આ નાના ઈશારામજી છે એનું અમારે કાંઈ કામ નથી, એને તમે સાચવજો, જો તમે જતન કરીને હેતથી એની સેવા કરશો ઈશારામજીની તો તમે અમારી સેવા કરીશ, એની સેવા કરીશો તમે અમારી સેવા કરીશો એમ હું તમને કહું છું. માટે લેશ માત્ર તમારે શોકાતુર થવું નહીં. શોક કરવાથી તો અત્યંત કલેશ દુઃખ થાય છે ભાઈ. શ્લોક તમારે કરવો નહીં કે શ્લોકથી બહુ દુઃખ થાય, શોક હારો નહીં. કલેશ મે બુદ્ધિ કો હોવે નાશા, નાશ ભયે જીય હોય વિનાશા. કલેશી તો બુદ્ધિનો નાશ થઈ જાય છે, અને બુદ્ધિનો નાશ થાય તો આત્માનો જ નાશ થઈ ગયો કહેવાય. રામ પ્રતાપ સુની સો બાતા, રુદન કરણ કું લગે ભ્રાતા. આવી ભગવાન ઘનશ્યામની વાત સાંભળીને રામ પ્રતાપજી તો રોવા માંડ્યા. ત્યારે ભગવાનને એમ થયું, ભારે કરી નિજ સંગ હિત અતિ હરી જાની, બોલન લગે સુધાસમ બાની. પછી પોતાની સાથે બહુ હેત છે રામ પ્રતાપજીને એમ જાણીને મહારાજ અમૃત જેવી મીઠી વાણી માંડ્યા બોલવા. હમ બાલક તુમ બડે ભૈયા, હમ સંગ હેત અતિ કરૈયા. હું તો બાલક ગણાવ, તમે તો મોટા ભાઈ કહેવાય. અરે તમે મારી સાથે આટલું બધું હેત કરો છો, પણ ભાઈ સમજ બિન સો હેત કહાવે, યામે કો દિન સુખ પાવે, જાહે તમે દુખ હોવે અનંતા, હેત નહીં સો દુખ કહંતા. સમજ બિન જો હેત કહાવે, યામે કો દિન દુખ પાવે, જાહે તમે દુખ હોવે અનંતા, હેત નહીં સો દુખ કહંતા. સમજવા જેવી ચોપાઈ આવી, બધાને સમજવા જેવી. ભાઈ તમે આટલું બધું મારે યારે હેત કરો છો, પણ તે હેત સમજણ વિનાનું છે, સંબંધનું હેત છે, સંબંધનું. હું તમારો સંબંધી નથી, હું તો ભગવાન છું. હું ધર્મદેવનો ભક્તિ માતાનો દીકરો નથી, તમારો ભાઈ નથી. હું તો અક્ષરધામનો ધામી પૂર્ણ પુરુષોત્તમ છું. એમ સમજીને મને હેત કરો, સમજ્યા વગરના દેહના સંબંધના હેત મમત્વ એ તો ટાણે શું થઈ જાય. એની જાજી આયુષ નહીં, દેહની આયુષ જેટલી જ દેહના સંબંધને લઈને હેત હોય એની હોય, અને ભગવાનના સંબંધે હેત કરો એની આયુષ ભગવાન જેટલી. ભાઈ તમારું હેત સમજણ વિનાનું છે, તેમાં ક્યારે ઘણું દુઃખ થાય, આમાં દુઃખ આવશે. જે હેત કરવાથી અત્યંત દુઃખ થાય તે હેત ન કહેવાય તો એ તો દુઃખ જ કહેવાય. એ દુઃખને તમે હેત માનો છો, એ હેત ન કહેવાય. કે દુઃખ હોવે સો હેત ન કરના, જ્ઞાન કે બાત પક્કી સમજના, જ્ઞાન બિન નર અંધ કહાય, અંતે દુઃખ અતિ હોય તાઈ. હે ભાઈ દુઃખ થાય એવું હેત ન કરવું, જેમાંથી દુઃખ વહેલું મોડું ઊભું થાય, પાંચ પચીસ પચાસ વર્ષે સો વર્ષે, એવું હેત કોઈ દી ન કરવું. હેત કરો તો એવું કરો કે અબજ વર્ષે દુઃખ ન આવે આપણને. બોલો એ હેત કેવું હશે, કઈ પ્રકારનું હશે, ક્યાં કરાતું હશે, કેમ કરાતું હશે, કલ્પના કરો કે જેમાં અબજો વર્ષે દુઃખ ન આવે એ હેત કેવું હોય, ક્યાં કરાય, કેમ કરાય, એવું હેત કરો એવું કહે છે. જ્ઞાનની વાતને પાકી સમજો મોટા ભાઈ, જ્ઞાન વિનાનો માણસ આંધળો કહેવાય. જ્ઞાન છે એ જ નેત્ર છે, જ્ઞાન વિનાનો તો આંધળો છે, ને આંધળો તો ખાડામાં પડે, એક્સિડન્ટ થાય, મરે. હે કે આંધળાને બહુ દુઃખ થાય છે, અજ્ઞાનીને બહુ દુઃખ આવે છે. એ ભાઈ એવું હેત ક્યારેય ન કરવું કે જે હેતમાં અવગુણ આવે, દુઃખ આવે, કુહેત થાય, દ્રોહ થાય, પીડા થાય. હવે જ્ઞાનના નિધિની વાત હું તમને સંભળાવું છું. તાત નહીં હે પુત્ર કે, પુત્ર કે નહીં હે તાત, મોહ કર ભયો સ્નેહી, धीर न रहत सो बात। तात नहीं है पुत्र के नहीं तात। बाप नथी छोकरानो ने छोकरा नथी बापना। हे बापा कोई कोई नू थातु नथी, કોઈ કોઈનું છે જ નહીં, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, આ હાવ સત્ય વાત છે, પણ આપણે એને સમજવા તૈયાર નથી. મોહ કર ભયો સ્નેહહી, અહમ મમત્વના મોહથી આ સ્નેહ થયો છે. ધીર ન રહત સો બાત. સાચી વાત તો એ છે કે કોઈનું હેત સ્થિર રહેતું નથી. બોલો, કોઈનું હેત સ્થિર રહેતું નથી. જીય દેહ મિલે એક, એક સો ન રહત કબુ. જીય દેહ મિલે એક, સો ન રહત કબુ. કરના તાકો વિવેક, વિવેક વિન નર અંધતમ.
કરના તાકો વિવેક,
અહો
વિવેક વિન નર અંધતમ.
હે વિવેક વિન નર અંધતમ,
વિવેક વિન નર અંધતમ.
અંધતમ નામનું એક નરક છે, એ અર્થ પણ લઈ શકો તમે. જીય દેહ મિલે એક, જીવ આત્મા અને દેહ મળીને એક થઈ ગયા છે, પરંતુ એક સો ન રહત કબુ, એ એક ક્યારેય રહેવાના નથી. મરી જાઓ ને આત્માને દેહને એક રાખવા, એ છૂટું પડી જાય એને ટાણે. તમે લાખ નહીં ઈચ્છો છૂટા પડવા, તો પણ દેહથી છૂટા થઈ જવું પડશે, દેહનો તમારે ત્યાગ કરવો જ પડશે. બાપા કંઈ હાથ વાલો હશે, ગમે એવા પલંગમાં પઢાડતા હશું, આને રોજ 70 પ્રકારે હાથ ફેરવીને ચોળીને નાતા હશું, મેકઅપ કરતા હશું, આબલમ જોજો કરતા હશું, ગમે એવા વસ્ત્ર અલંકાર ઘરેણા પહેરતા હશું અને ખાનપાન આને કરાવડાવતા હશું, પણ આને આપણે જુદારો થવાનો, છૂટા પડી જવાનું છે. આ આપણું નથી, આ પરમાત્માનું દીધેલું ભાડુતી ખોખું છે. તે ઉપરવાળાનો હુકમ થાય એટલે આ મકાન ખાલી કરી દેવાનું. તું શાને ફરે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. હે મહારાજ કહે છે, મોટા ભાઈ ક્યારેય આ દેહને જીવને નથી એકતા રહેવાની, તો બીજાને કોને રહે? તો મા બાપને ભાઈને એકતા ક્યાંથી રહે? કાયમ એ દેહને આત્માને નથી રહેતું, તો ભાઈને માને બાપને બૈરાને છોકરાને કાયમ એ ક્યાંથી રહે? સ્થિર નથી રહેતું. કાળનું માર્યું બધું અહીં અસ્થિર છે. અસ્થિરમાં સ્થિરતા શોધવી તેના જેવી કોઈ મૂર્ખતા નથી. તેને માટે વિવેકની દ્રષ્ટિની જરૂર છે, વિવેકની જરૂર છે. વિવેક વગરનું માનવ જીવન ગાઢ અંધારાથી ભર્યું છે. કહેતા વિવેક બિન નર અંધતમ, વિવેક વિનાનો માણસ તો અંધતમ નામના નરકમાં જ પડેલો છે. આવી અદભુત મહારાજે વાત કરી. વિવેક જ્ઞાન હી બિન નર સો પશુ સમ કહત હે.
વિવેક જ્ઞાન હી બિન પશુ સમ કહત હે.
વિવેક જ્ઞાન હી બિન, વિવેક જ્ઞાન વિના નર સો પશુ સમ કહત હે.
વિવેક જ્ઞાન હી બિન નર સો પશુ સમ કહત હે.
સો સિખ ના પ્રવીણ મનુષ્ય જન્મ અભહી લયે.
સો સિખ ના પ્રવીણ
મનુષ્ય જન્મ હી
મનુષ્ય જન્મ તબ હી.
વિવેક રૂપ જ્ઞાનના સિવાયનો, જ્ઞાનને વિવેક વિનાનો માનવ ઢોર જેવો છે. નિપુણ મનુષ્ય વિવેક શીખવો જોઈએ, રોજ વિવેક શીખવો જોઈએ કે આ દેહ નથી, આત્મા છું, સ્વતંત્ર હું નથી, પરમેશ્વરને સંપૂર્ણ આધીન છું. મારું સાચું સુખ અને સાચો હેતુ શ્રી હરિજી છે. આવો રોજ વિવેક શીખવો જોઈએ. દેહના સગા એ મારા સગા નથી, આ સંતો ભક્તો મારા સાચા હગા છે. મારી જે નાચ છે એ મારી નાચ નથી, આ સત્સંગીપણું છે એ જ મારી સાચી નાચ છે. આવો વિવેક રોજ શીખવો જોઈએ. દેહને અર્થે ને હગાને અર્થે જે વાપરીશું તેનું કોઈ ફળ કે પુણ્ય નથી. ભગવાનને અર્થે ભક્તોને અર્થે વાપરીશું એમાં જ આપણું આલોક પલ્લોકમાં હિત છે. આવો વિવેક રોજ શીખવો જોઈએ. વિવેક વિનાનો માણા તો ઢોર જેવો. વિવેકરૂપ જ્ઞાનને લીધે જ મનુષ્ય જન્મ લીધો તે સાર્થક ગણાય છે, નહીતર ઢોરનો લીધો બે પગાળા, કંઈ ફેર ન પીડ્યો. મનુષ્યમાં મનુષ્યપણું તો વિવેકને લઈને છે, બે પગને બે હાથને લઈને નહીં. વિવેક નથી તો શિંગડા પૂછડા વિનાનો બે પગાળો પશુ જ છે. મનુષ્ય જન્મ મળ્યો એનો કોઈ અર્થ નથી. હે નારાયણે ઢોર સરીજો હોત તોય હું ફેર પડત ભાઈ. હે પ્રભુ, તું અમને બે પગ ને બે હાથ એવો મનુષ્યનો દેહ આપશો, પણ જો એમાં અમને વિવેક જ્ઞાન નથી આપતો તો છતે મનુષ્ય અમને તો ઢોરપણું છે. માટે અમને પ્રાર્થના કરીએ છીએ કે અમને વિવેક જ્ઞાન આપજો, અને કાલવલ્યા બે ભગતના જે ગુણ અમે ગાયા એના જેવા અમને ગુણ આપજો. ભારત દેશને જો તમે આ દિવસે આઝાદી આપી તો અમને પણ તમે માયા થકી આઝાદ કરજો. 79મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.